ماشاءاللہ لا حول ولا قوۃ الا باللہ العلی العظیم، حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر. اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. الحمدللہ رب العالمین، والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین، نبینا حبیبنا وشفیع المذنبین ورحمۃ للعالمین ابی القاسم محمد. اللہم صلی علی محمد و آل محمد و عجل فرجہم فرجنا بہم. اسد اللہ الغالب، غالب کل غالب، مطلوب کل طالب، امام المشارق والمغارب، علی ابن ابی طالب. اللہم صلی علی محمد و آل محمد و عجل فرجہم فرجنا بہم. رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی. اللہم قل لولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی حاضح ساتے وفی کل سا ولیا و حافظا و قائدا و ناصرا و دلیلا و عینا حتی تسکنہ اردکا توعا و تمتعہ فیہا طویلا. اللہم صلی علی محمد و آل محمد و عجل فرجہم فرجنا بہم. وعلى اهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على اعدائهم اجمعين. اما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق، بسم الله الرحمن الرحيم، يوم ندعو كل اناس بامامهم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم. عزاداران مسلم کربلا، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. شروع کروں چھو اللہ نام تیج رحمان انی رحیم چھے. الحمدللہ رب العالمین، تمام در تعریف اے رب العزت ماٹے چھے کہ جے عالمین نو پروردگار چھے، جے ستار العیوب غفار الذنوب چھے. تمام تعریف اے خداوند عالم ماٹے جنے ابو تراب نا صدقہ ما تراب نو فرش پاتھریو، جنے صاحب معراج نا صدقہ ما آسمان نے بلند کریا. تعریف تو اے رب العزت ماٹے چھے جنے رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم افضل الکائنات نا بے فولو એટલે કે હસનૈન અલેહમ સલામના તુફેલમાં કાયનાતના તમામ ફૂલોની અંદર ખુશ્બુ અદા કરી. તારીફ તો એ રબ્બુલ ઇઝ્ઝત માટે છે જેને જનાબે ઝહરા સલામુલ્લાના સદકામાં ઝહરા નામના સિતારાને બલકે તમામને ચાંદ અને સિતારાઓને રોશની આપી છે. તારીફ તો ફક્ત રબ્બુલ ઇઝ્ઝત માટે છે અસીસો કે જેણે આપણને વિલાયતની દોલતથી માલામાલ કરી, અહેલે બૈત અલેહમ સલામની મોહબ્બત પૈવસ્ત કરી અને આપણે એના ગમમાં ગમ મનાવી રહ્યા છીએ. હા અઝીઝો, આપણો મોજુ ઇમામે ઝમાના અજલ્લાહ તઆલા ફરજુ શરીફ છે. એ કાયનાતની સૌથી મોટી નહેમત છે અને એમની મારિફત અત્યંત જરૂરી છે. રસૂલે ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલૈહિ વસલ્લમના જમાનામાં હસન ઇબ્ને સાબિત નામના એક બહુ જ ઉચ્ચ કક્ષાના કવિ હતા. તેઓ રસૂલે ખુદા સલ્લાહ અલૈહિ વસલ્લમ અને તેઓની અહેલે બૈત અને મુસલામની શાનમાં કાવ્યો રચતા હતા. તે વખતના સમાજમાં તેમનું સ્થાન બહુ જ મહત્ત્વનું હતું. તેમજ રસૂલે ખુદા સલ્લાહ અલૈહિ વસલ્લમના પહેલાં તેઓ મિંબર ઉપર બેસીને રસૂલે ખુદા સલ્લાહ અલૈહિ વસલ્લમની શાનમાં કલામ રજૂ કરતા હતા. ગદીરે ખુમના મેદાનમાં બન જ્યારે હસન ઇબ્ને સાબિત આ અલી અલૈહિ સલામની શાનમાં કલામ રજૂ કરતા હતા, તો આ ગદીરે ખુમના બનાવ વખતે એમણે અલી અલૈહિ સલામની શાનમાં 14 કાવ્યો પંક્તિઓ રચી હતી. આ કાવ્ય પંક્તિઓ જે રચી હતી એ વખતે રસૂલે ખુદા સલ્લાહ અલૈહિ વસલ્લમે ફરમાયું હતું, એ હસન, જ્યારે તમે આ પંક્તિઓ અમારી પ્રશંસામાં કહો છો ત્યારે તે તમે નથી કહેતા, પણ તમારી જીભથી જિબ્રાઇલ પંક્તિઓ કહે છે. ઓહ અલ્લાહુ અકબર, શું મકામ છે એમનું, કે હસનનું મકામ તો આપણે સાંભળીએ. રસૂલે ખુદા સલ્લાહ અલૈહિ વસલ્લમ નજરમાં એટલું ઊંચું સ્થાન હતું, પરંતુ એ જ હસન ઇબ્ને સાબિત ત્રીજા ખલીફાના જમાના સુધી જીવિત તો રહ્યા અને જ્યારે તેઓને લોકોએ અલી અલૈહિ સલામના હક વિશે પૂછ્યું તો તેઓ એમ કહ્યું કે હું જાણતો નથી. બરાબર તે જ વખતે અલ્લાહ સુબહાનહુ વતઆલાએ હસનની કાવ્ય રચના અને જે એ પંક્તિઓ રચતો હતો એ નહેમત છીનવી લીધી. ત્યાર પછી જ્યારે લોકો હસન પાસે જઈ કોઈ કાવ્યની પહેલી પંક્તિ કહી અને તે કાવ્ય પૂર્ણ કરવાનું કહેતા હતા ત્યારે હસન જવાબ આપતા હતા કે તમને લોકોને મારા કાવ્યની પહેલી પંક્તિ તો યાદ છે ને, મને તો પહેલી પંક્તિ પણ યાદ નથી, મને કાંઈ શાયરી કાંઈ યાદ નથી. તો અઝીઝો, જ્યારે આપણે નહેમતોની કદર નથી કરતા તો ખુદાવંદે આલમ નહેમતો છીનવી લે છે. આપણે અહેલે બૈત અલૈહિસ્સલામની નહેમત, ઈમાનની નહેમત, બધી જ નહેમતોનું હર હંમેશા હર હાલમાં શુક્ર અદા કરવો જોઈએ. અને સમાનાના ઈમામ જે કાયનાતની સૌથી મોટી નહેમત અઝીમ છે, હંમેશા જ્યાં આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ એનો પણ શુક્ર અદા કરવો જોઈએ. એમનું નામ લબ ઉપર આવી જાય અને જ્યારે આપણે આ મજલિસ સુધી પહોંચી જઈએ તો આપણે ઇસ્તિગફાર પણ કરવું જોઈએ, અસ્તાગફિરુલ્લાહ રબ્બી વા તુબુ ઇલૈહ. અઝીઝો, હવે આપણે સાંભળીએ કે આ હસન ઇબ્ને સબિતનું ત્રીજા ખલીફાના જમાનામાં જ્યારે ઇન્તકાલ થયો તો હઝરત અલી અલૈહિસ્સલામની ખિલાફતના જમાનામાં કેટલાક લોકોએ હઝરત અલી અલૈહિસ્સલામને સવાલ કર્યો, શું હસન આપના શિયા તરીકે ઇન્તકાલ પામ્યા છે? આપે જવાબ આપ્યો કે જે કોઈ પોતાના જમાનાના ઇમામને ઓળખ્યા વગર મૃત્યુ પામે છે તેની મોત તો જાહિલની મોત છે. તો કુફરની મોત અઝીઝો, વિચાર કરો. વાક્યો એક વાત તો સ્પષ્ટ કરે છે કે જમાનાના ઇમામે તેમના જમાનાનું અલ્લાહની નહેમત પામવાનું એકમાત્ર કેન્દ્ર બિંદુ હોય છે, એટલે કે જમાનાના ઇમામ છે એને થકી જ તમને નહેમતો મળે છે. એ નહેમતો પામવાનું એકમાત્ર બિંદુ છે. અને આપણે ઇમામતનો દૃઢ અકીદો ધરાવતા હોવા જોઈએ અને આ જમાનાના ઇમામના હુકમનું પાલન કરતા હોવા જોઈએ. આપણે અલ્લાહની દયા અને મોહબ્બતના પાત્ર બનવા માટે કોશિશ કરવી જોઈએ અને આપણે એ મોહબ્બતના પાત્ર જે છે એ બનનારાઓમાંથી થઈશું, તે જ ઘડી જે છે એ અઝીઝો કામયાબ થશું. અગર આપણે ઇમામથી દૂર થઈ જશું તો આપણે દુનિયા અને આખિરતની મુસીબતોમાં ડૂબી જશું. અઝીઝો, શિયાઓ સાથે ઇમામે જમાનાની એટલી ગાઢ મોહબ્બત છે અને એટલું બધું જે છે એ શિયાઓનો ખ્યાલ પણ કરતા હોય છે. અને આપણે આ ઇમામે જમાનાનો ટોપિક લેવાનું કારણ જ એ છે અઝીઝો કે એક અજ્ઞાન માણસને ઇમામે જમાના વિશેનું માર્ગદર્શન આપવું તે 100 વર્ષની સાચી અને કબૂલ થયેલી ઇબાદત કરતાં પણ સારું કામ છે. એક અજ્ઞાન માણસ કે જેને ઇમામ વિશે કાંઈ માર્ગદર્શન ન હોય, હા, અગર આપણે એને માર્ગદર્શન આપી શક્યા, આપણે કાંઈની તપડા બચ્ચાઓમાં ઇમામની મારેફત એની મોહબ્બત પહેવસ્ત કરી દીધી તો 100 વર્ષની સાચી અને મકબૂલ થયેલી ઇબાદત કરતાં પણ આ વધારે સારું કામ છે. અલ્લાહની નજરમાં એવો માણસ એટલે કે જે લોકોને ઇમામ પ્રત્યે માર્ગદર્શન આપનાર છે એની હાજરી 70 મોમિનો કરતાં જે છે એ વધારે સારી છે. ક્યાં 70 મોમિનો, મગર એના કરતાંય વધારે સારી એની હાજરી છે. આપણી બેઠક, આપણી મજલિસો વગેરેમાં આપણે ઇમામે જમાનાને યાદ કરવા જોઈએ. ઇમામે જમાનાથી યાદ કોઈ દિવસ ખાલી ન હોવી જોઈએ. આપણા હરેક નેક અમલમાં, આપણા હરેક કાર્ય ખેરમાં આપણે જમાનાના ઇમામને હરપલ યાદ કરવા જોઈએ. બીજું કાંઈ ન કરી શકીએ તો ઉલમાએ દીન કહે છે કે તમે ઇમામ પાસે પોતાની હાજતો રજૂ કરો, ઇમામ પાસે તવસ્સુલ કરો, ઇમામને પૂરા દુઃખ દર્દ બયાન કરો. રાતના સૂતા પહેલાં આકાએ બહેજત ખાસ કહે છે કે છાતી પર હાથ રાખો, ઇમામને સલામ કરો. અને ઇમામ ઈચ્છે છે કે એ મારા શિયાઓ, તમે 1-5 મિનિટ તો મારી સાથે ગુફ્તગુ કરો, તેમ અમુક ખામોશ લમ્હામાં મારી સાથે વાત કરો, તમે તમારા પ્રોબ્લેમ્સ, તમારી મુશ્કેલીઓ, તમારી મુસીબતો મને શેર કરો, તમે મને બધું કહો. અને જ્યારે આ બધું કીધા બાદ દિલ હળવું થઈ જાય પછી ઇમામથી તવસ્સુલ કરી અને રોઈ રોઈને જે ઇન્સાન દુઆ માંગે છે કેમ બને કે એની દુઆ કબૂલ ન થાય. અઝીઝો, આખર કયામતના દિવસે દરેક ઇન્સાનોને એના ઇમામ સાથે ઉઠાડવામાં આવશે. તો પછી એ ઇન્સાનને જોઈએ કે ઇમામથી ખૂબ મોહબ્બત કરે, ઇમામ પાસે રજૂ કરે અને ઇમામ પાસે જ બધું માંગે. અને આ ઇમામની મારિફતમાં આપણે ઇમામ અલી સલામની વિશેષતાઓ સાંભળી રહ્યા છીએ. ઇમામ અલી સલામની ઘણી બધી વિશેષતાઓ આપણે સાંભળી. એમાં કાલે આપણી વાત એ પહોંચી હતી કે ઇમામ અલી સલામના 4 ખાસ નાયબ કેવા છે અને ગઈબતે સુગરા અને ગઈબતે કુબરા વિશે આપણે સાંભળ્યું હતું. ચોથા નાયબની આપણે વાત અધૂરી રહી ગઈ હતી તો આપણે એ આજે સંપૂર્ણ કરશું. આપણે વાત કરી રહ્યા હતા અલી ઇબને મોહમ્મદ સૈમુરી. હવે એની વકાલતના મહાન હોદ્દાની જવાબદારી એણે તો સંભાળી, પણ 3 વર્ષ પછી 329 હિજરીમાં 329 હિજરીમાં શાબાન મહિનામાં તે બીમાર પડ્યા. એ જ બીમારીના કારણે દુનિયાથી વિદા થઈ ગયા. તેમની બીમારીના સમયે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમારા પછી શરિયતના મસાઇલમાં તથા દીન અને હક્કોની બાબતમાં અમે કોને પૂછીએ? તેમણે જવાબ ફરમાયો, આ બાબતમાં અલ્લાહનો પોતાનો ઇરાદો છે જેને તે અમલમાં લાવશે. ત્યારબાદ આપે એક પત્ર જે તેમને ઇમામ મહદી તરફથી મળ્યો હતો તે બહાર કાઢ્યો, તેની મોહરને ખોલી હાજર રહેલા લોકોને વાંચી સંભળાયો. હઝરત બકીયતુલ્લાહના મુબારક હાથેથી લખાયેલો પત્ર આ પ્રમાણે હતો કે અલ્લાહના નામથી કે જે ઘણો જ મહેરબાન અને દયાળુ છે, એ અલી ઇબ્ને મોહમ્મદ સૈમુરી, અલ્લાહ તાલા તમારા ભાઈઓના અજરને તમારા ગમમાં વધારો કરે. તમે 6 દિવસ પછી આ દુનિયાથી વિદાય કરી જશો. તમારા કામોને પૂરા કરો અને હવે પછી કોઈને તમારી ઉત્તરાધિકારી ન બનાવશો અને કોઈની વસિયત પણ ન કરશો, કેમ કે સંપૂર્ણ ગયબતે કુબરાનો સમય આવી ગયો છે. હવે પછી જ્યાં સુધી અલ્લાહ તબારક વ તાલા ચાહશે મારો ઝહૂર નહીં થાય, આ ગયબતનો સમય એટલો લાંબો હશે કે દિલને સખ્ત બનાવી દેશે અને જમીનને ઝુલ્મ અને સિતમથી ભરાઈ જશે. આ મારી લાંબી સમયગાળાની ગઈબતમાં મારા અમુક શિયાઓ મારી મુલાકાતનો દાવો તો કરશે, પરંતુ જાણી લ્યો, જે કોઈ પણ સુફિયાનીનું ઝહૂર અને જમીન પર ચીસ અને પુકાર થતાં પહેલાં મારી મુલાકાતનો દાવો કરે તે જૂઠું બોલે છે. અલ્લાહ તાલા સિવાય કોઈ પણ કુવત અને તાકાત નથી. ત્યારબાદ હઝરત બકીયતુલ્લાહના છેલ્લા નાયબ આપના ફરમાયા પ્રમાણે પત્ર લખ્યા પછી 6ઠ્ઠા દિવસે મૃત્યુ પામ્યા. આપના મૃત્યુ સાથે ગાયબતે સુગરા પૂરી થઈ, હવે ગાયબતે કુબરા શરૂ થઈ. આ પત્રમાં ઇમામનું નાયબે જનાબ સૈમુરીના મૃત્યુ સમય નક્કી કરવું, આ પત્રનું મોટી સંખ્યામાં હાજર રહેલા શિયાઓને સામે વાંચી સંભળાવવું ચોક્કસ આ વાતને સાબિત કરે છે કે આ મુબારક પત્ર હઝરત મહદી અલૈહિસ્સલામના પવિત્ર હાથેથી લખાયેલો છે, જે આ વાત દર્શાવે છે કે હઝરત ગાયબતે કુબરાની શરૂઆતમાં એક બીજો મોજીઝો પોતાના તરફથી બતાવે છે કે શિયાઓને ઇમામની તાકાત અને ખુલુસમાં વધારો કરે, જેથી શિયાઓ મજબૂત કદમ સાથે ગાયબતે કુબરાના આવકારવા માટે આગળ વધે અને તૈયાર થઈ જાય. જનાબ અલી ઇબ્ને મોહમ્મદ સૈમુરીનો મૃત્યુનો દિવસ ગાયબતે સુગરાનો અંત અને ગાયબતે કુબરાની શરૂઆત હતી. તે સમયે હઝરત વલીઉલ અસરની ઉમર મુબારક 74 વર્ષની હતી, જેમાંથી 4 વર્ષ 6 મહિના 23 દિવસ ને પોતાના મોહતરમ વાલિદના સમયમાં પસાર કર્યા. 69 વર્ષ 5 મહિના અને 7 દિવસ પોતાના ખાસ 4 નાયબોના સમયમાં પસાર કર્યા. આ સમયગાળો તમામ શિયાઓની પરીક્ષાઓનો હતો, જેમાં તેમને ઇમામ મદીની ગાયબતે કુબરા ની તમામ શિયાઓ ઓલમામાંથી જે લાયક છે તેમને દીની મસાઇલ પૂછવાની આદત પાડવામાં આવી. આ રીતે ગાયબતે સુગરાનો સમય પૂરો થયો અને શિયાઓના દિલો અલ્લાહની આ તકદીર કે ઇમામ મહદીના ગાયબતે કુબરામાં જાય તેને કબૂલ કરવા માટે તૈયાર થયા. ત્યારબાદ ઇમામ મહદી અલૈહિસ્સલામ કાયદેસર રીતે પરદે ગાયબતમાં આવ્યા. જ્યાં સુધી અલ્લાહ તાલા તરફથી આપના ઝહૂરનો હુકમ નહીં થાય ત્યાં સુધી તેઓ ગાયબતમાં જ રહેશે. જ્યારે તેઓ ઝહૂર કરશે ત્યારે આપણી ગુનેગાર આંખો તેમના પવિત્ર ચહેરા અને પાક દિલના ઝિયારતથી નૂરાની થશે ઇન્શાઅલ્લાહ. ગાયબતે કુબરા 15 શાબાન 329 હિજરીથી શરૂ થઈ આજ દિવસ સુધી આપણા ઇમામ પરદે ગાયબતમાં છે. આપની ગાયબતને 111 વર્ષ પસાર થઈ ગયા છે. પણ અઝીઝો, કિતાબનું આપણે જોઈએ કે આ કિતાબમાં આપેલું છે કે ઇમામના ઝહૂરની શરતો હજી પૂરી નથી થઈ અને ન એની આવવાની કોઈ મેદાનની તૈયારી થઈ છે. બસ અઝીઝો, આપણે મારેફત હાસિલ કરીએ અને દુઆ કરતા જઈએ. આપણે દુઆ કરીએ કે એના 313 સાહાબી ભેગા નથી થયા તો એ ભેગા થઈ જાય. અલ્લાહ તાલા ખરેખર ઝહૂરનો જલ્દથી જલ્દ ઝહૂર કરે અને આ ચમકતા સૂરજ પરદે ગઈબતમાંથી પાછા આવી જાય. ઝખમી દિલો અને રડતી આંખો તેનો ઇંતઝાર કરી રહી છે. હવે આપણે 9મી વિશેષતા જોઈએ. કાફિરો અને મુનાફિકોના ડરના કારણે તેમજ તેમના સાથે સમાધાન અને શાંતિ બાકી રાખવાના મકસદથી ઇમામે ઝમાનાનું તેમનાથી દૂર રહેવું અને તકૈયા કરવું. ઇમામ મહેદી તેમની જાનના ડર અને તકૈયાના કારણે કાફિરો મુનાફિકો અને ફાસિકોથી દૂર રહે છે. તેમની સાથે જાહેરી દોસ્તાનો કે અવર જવરનો સંબંધ નથી રાખતા અને તેમના ઘરો માં પણ નથી ઠેરતા. જ્યારે કે આપણે જોઈએ છીએ કે અલ્લાહની બીજી હુજ્જતો અને નબીઓ બેસત પહેલા અને બેસત પછી પોતાની એકલતા અને ગઈબતના જમાનામાં તેમના સાથે દોસ્તોનો વ્યવહાર રાખતા હતા, બલકે તેઓ એકબીજા સાથે નિકાહ અને શાદીના સંબંધ પણ રાખતા હતા. અને વર્ષો સુધી ફાસિકો અને મુનાફિકો એટલે સુધી કે મરવાન જેવા મુનાફિક સાથે પણ નમાઝ પડતા હતા, એવા હાથોનો મુસાફો લેતા હતા કે ફરમાયું કે જો તમારી પાસે તાકાત હોત તો તે હાથોને કાપી નાખત. માહે રમઝાનમાં તેમની સાથે ઇફ્તાર કરતા હતા. આ પ્રકારની મુસીબતો તેમણે જોઈ છે, પરંતુ અલ્લાહ તાલા પોતાના આખરી હુજ્જતને આ બધી બાબતોથી મહેફૂઝ રાખ્યા છે. વિલાદતથી લઈને આજ સુધી કોઈ સાલિમોના હાથ આપના દામન સુધી નથી પહોંચ્યો અને તેઓ કોઈ કાફિર અને મુનાફિક સાથે નથી રહ્યા. તેમના ઘરો અને રહેઠાણની જગ્યા પણ દૂર રહ્યા. દુશ્મનોના ડર અને તેમનાથી દૂર રહેવા છતાં પોતાના કોઈ પણ હક નથી છોડ્યા. એવા મહદી અલૈહિસ્સલામના દિલો જાન દોસ્ત એટલે કે જનાબે ખિઝર અલૈહિસ્સલામ બીજા ખાસ સાથીઓ પણ છે. ટૂંકમાં દુશ્મનોનો સંસ્કાર અને અખલાકથી ધૂળ આપના દામન પર લાગી નથી. અઝીઝો, દસમી વિશેષતા જોઈએ કે ઝાલિમો અને ઝાલિમ શાસકોમાંથી કોઈ પણ બેયત આપની ગરદન પર ન હોય. જેમ કે આ વિશે અલામુલ વરામાં ઇમામે હસન અલી સલામથી રિવાયત બયાન થઈ છે કે આપે ફરમાયું કે અમારામાંથી દરેક પર જમાનાના ઝાલિમો અને અત્યાચારીઓની બેયત છે, એટલે કે ઝાલિમ શાસકો સામે મસલિયતના કારણે ઇમામ ખામોશ રહેતા, સિવાય કે કામે આલે મોહમ્મદ અજલાઉ તાલા ફરજો શરીફ કે જે તેમના પર કોઈ બેયત નથી. તેમની પાછળ હઝરત ઈસા ઇબ્ન મરિયમ નમાઝ પડશે. અને કમાલુદ્દીનમાં ઇમામ મહદીથી વર્ણન થઈ ચૂક્યું છે. આપે ફરમાયું છે કે સાહેબે અસર એટલે કે ઇમામે જમાનાની વિલાદત જ્યાં સુધી આપના ઝહૂર નહીં થાય ત્યાં સુધી મખલૂકતી તો છુપી રહેશે અને તેમના ગરદન પર કોઈ બેયત રહેશે નહીં. અને આપણે એ પણ જાણી લઈએ કે બેયતનો ટૂંકમાં અર્થ શું છે, કે માસૂમની પરિભાષામાં બેયત તે કરાર અને તે વચન છે કે જેના કારણે માસૂમ ઇમામો અલ્લાહનો હુકમ અને તેની હિકમતના કારણે ઝાલિમો સાથે મુકાબલો નહોતા કરી શકતા. અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એટલે કે એમના ચહિતા ઇમામ હુસૈન પછી અલ્લાહની હિંમત અનુસાર બધા જ ઇમામો આવા કરાર પોતાના ગરદન પર ધરાવતા હતા. પરંતુ અત્યારે બકિયતુલ્લાહિલ આઝમ આપણા દરમિયાન છે. તેઓ જાહેર અને હાજર હોત તો ઝાલિમો અને અત્યાચારીઓનો સામે આપની ખામોશી અને આપના તેમના વિરુદ્ધ અવાજ ન ઉઠાવવાનો મતલબ લોકોની નજરમાં આ ઝાલિમોના જુલ્મ પર રાજી રહેવું હોવાનું ગલત ફહેમી છે. અઝીઝો, આ જ કારણે અલ્લાહની મસલહત છે કે તેઓના લોકોને નજરોથી છુપાયેલા રાખ્યા છે, જેથી આપની જ સુરક્ષા અને આપની જાનનું ખ્યાલ રહે અને તેમની ખામોશી ઝાલિમો સામે સમર્થન ન આવી જાય. કારણ કે જેમનાથી મોટા ભાગના કારણે હઝરત બકિયતુલ્લાહના ઝહૂર પછી સ્પષ્ટ થશે, એટલા માટે જ આપણા બાર ઇમામ અલૈહિસ્સલામ કોઈ પણ હુકુમતને તકૈયાના કારણે પણ કબૂલ નથી કરી અને ભવિષ્યકાળમાં સામે તકૈયા કરવાનો હુકમ નથી. આજ કારણે કોઈ પણ ઝાલિમના શાસન અને હુકુમત હેઠળ નીચે નથી રહે અને ડરશે અને અગર રહેશે અને રહેશે પણ નહીં, કેમ કે તેઓ પોતાની જવાબદારીઓ પ્રમાણે અમલ કરશે અને અલ્લાહના દીનને સંપૂર્ણપણે કોઈ પણ છુપાવ્યા વગર અને જરાક પણ કોઈ પણના ડર વગર પોતાની પરવા કર્યા વગર લાગુ પડશે. અને કોઈ પણ ઝાલિમ હાકિમ સાથે કોઈ પણ પ્રકારનું કરાર, વચન, બેયતનો વિકલ્પ જ નથી રહેતો. આ બાબતે જે મંતવ્ય, જે અભિપ્રાય છે એનો પણ કોઈ અવકાશ નથી રહેતો. અઝીઝો, ગઈબતના તો ઘણા બધા રહસ્ય છે અને ઘણી બધી બાબતો એવું બી છે કે જે હદીસોમાં આપણને મળે છે. હવે આ બાબતની છેલ્લી દલીલ ઇમામ મહદીનું કલામ છે કે જેમાં ઇમામે પોતાને એક પત્રમાં પોતાના ખાસ નાયબોમાંથી બીજા નાયબ મોહમ્મદ બિન ઉસ્માન તેમની ગઈબતનો રાસ વિશે બતાવ્યું કે મારી ગઈબતનું કારણ વિશે બયાન કરું તો અલ્લાહ તાલાએ ફરમાયું છે, એ લોકો કે જેમની ઈમાન લાવ્યા છે જોઈએ તે વસ્તુ વિશે સવાલ ન કરો, જે તમને તેના વિશે ખબર પડે તો તમે સવાલ ન કરો. કેમ કે તમને જે છે એ ચિંતામાં નાખી દેશે. તમને એના વિશે અગર ખબર પડશે તો તમને ચિંતામાં નાખી દેશે. પછી ઇમામ ફરમાય છે કે મારા દરેક બાપદાદાઓ અને તેના સમયે તાગૂતો અને ઝાલિમો સામે ખામોશ રહેતા હતા, એટલે કે અલ્લાહ સુબહાનહુ તઆલા અને તેની મસલહતના કારણે નબીઓ અને આ તાગૂતના જાહેરમાં જે અમસલિયાતના કારણે તાગૂતનો જાહેરમાં વિરોધ નહોતા કરતા, તેમની સામે નરમાશ અને વર્તાવ કરતા હતા. નબીઓ પણ કોઈ દિવસ એવી રીતે બિહેવ નથી કર્યું ખરાબ રીતે, પરંતુ જ્યાં જરૂર હશે ત્યાં અગર આવું કરીએ તો કંઈ ખોટું નહીં હશે અને એની ગરદન પર કોઈ ઝાલિમની ભેદ પણ નહીં હશે. હવે અઝીઝા ને ગિરામી, રસૂલે ખુદા અમીરુલ મોમિનીન અને તેમના પછી 11 ફરસંદો એક પછી એક ઇમામ તરીકે પૈગંબર તરફથી નક્કી થયા છે. અને આપણે જોઈએ ઇમામે મહદીનું ગાયબતનું હજી એક કારણ જે કિતાબોમાં મળે છે એ છે કે ઇમામે જમાનાની જવાબદારી પણ ઇમામતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા એવી જ છે જેવી રીતે અલ્લાહના બીજા માસૂમ રહેબરોની જવાબદારી હતી. જેમ કે લોકો દરમિયાન ઝઘડા અને એકતલાફને દૂર કરવા, તેમને દીનના કાયદા કાનૂન સમજાવવા, સમાજના લોકોની હિદાયત કરવી. જો રૂકાવટો અને અવરોધ ન હોત તો જરૂરી હતું કે ઇમામ ઝહુર ફરમાવે જેથી તેમના પવિત્ર વજૂદથી બધા ફાયદો ઉઠાવે. પણ સવાલ એ છે કે ઇમામ શા માટે શરૂઆતથી લોકોની નજરોથી ગાયબ થઈ ગયા? તો તેનો જવાબ એક એ છે કે ઇમામ મહદીની ગાયબતના ઘણા બધા કારણો છે, જેમાંથી ઘણા બધા કારણો જે છે એ ઉલમાએ બયાન કર્યા છે. જેમ કે લોકોની પરીક્ષા પણ છે, મારિફત અને તૈયારી પણ છે, સાથે સાથે તમે ઇતિહાસ પર અગર નજર કરશો તો એ ઘણા બધા એવા પાસાઓ છે કે જે આપણને ઇબ્રત આપે છે અને આપણને કહે છે કે શા માટે આ ગેબત છે. ગેબતના ઘણા બધા કારણો છે. ઇન્શાલ્લાહ આપણે વધુ મજલિસોમાં જોશું. આ જહેલુમના દિવસો છે અઝીઝો, જ્યાં આપણે મારિફત હાસિલ કરીએ છીએ ત્યાં આપણે જેટલું બને એટલું ગમ પણ મનાવવું જોઈએ. આ દિવસો એ દિવસો છે અઝીઝો કે ખાલી આપણને ઇમામ હુસેનનું નામ આવે તો રડવું આવી જવું જોઈએ. ઇમામ હુસેનનું તસવ્વુર થાય કે આકાનું સર નો કેને સાબર છે, આકાનું સર દરબદર ફેરાવવામાં આવી રહ્યું છે. જહેલુમના એ દિવસો છે કે બહેનો કેવી રીતે, અરે ભાઈનો ફાતેહો દેરાવશે, બહેનો કુફા અને શામના બાજારોમાં છે. અઝાદાર અને મઝલુમે કરબલા, આલે મોહબ્બતનો અસીર કુંભો, અરે આ ઇસ્મતો તહારતના ઘરાના, અરે ફાતેમાની દુખિયારી વહુ અને દીકરીઓ, ઔલાદે રસૂલના યતીમ બચ્ચાઓ, એ અસીરા અને સિતમ કરબલાથી કુફા તરફ રવાના થયા ત્યારે એક અરબ મુસાફિર અચાનક જોવે છે કે શહદાઓના કપાયેલા સરોને નેઝાઓની અણીઓથી ઉપર બુલંદ કરવામાં આવેલ છે. બેકસ બીબીઓ જેઓના માથા ખુલ્લા છે અને જેમણે પોતાના માથાના વાળોથી મોઢું છુપાવ્યું છે, તેમની બંને બાજુ શહદાઓના સરોને નેઝાઓની અણીઓથી ઉપર ચઢાવી બીબીઓના વગર કચાવાના ઊંટો સાથે સાથે ચાલી રહ્યા છે. વળી મેં જોયું એક બુઝુર્ગવારના સરને એક સવારના ઘોડાની ગરદનમાં લટકાવવામાં આવ્યું. જ્યારે ઘોડો ગરદન નમાવે છે તો સર મુબારક જમીન પર ધસડાય છે, ફરી ગરદન ઊંચો કરે છે તો સરે મુબારક ઊંચું થાય છે. ઘોડો ચાલે છે તો કોઈ વખતે જમણા પગ સાથે, કોઈ વખતે ઘોડાના ડાબા પગ સાથે સરે અથર તકરાઈ ઉછળે છે. આ જોઈને તમામ બીબીઓ બચ્ચાઓ સારો કતાર રડે છે. બેકરારીથી એ કહે છે, હું પણ રડી પડ્યો, મારાથી પણ ન રહેવાનું. એક બુઝુર્ગ ખાતુનના ઊંટ પાસે જઈને મેં સવાલ કર્યો, બીબી તમે રડી રહ્યા છો, બેશક બે રહેમીની હદ ઓળંગાઈ છે, મને એ તો બતાવો કે આ કોણ મઝલૂમ અને ગરીબનું સર છે, કોની સાથે આવું વર્તન થઈ રહ્યું છે? અરે એક વખત રડતા રડતા એમણે ઈશારો કર્યો, એ પરદેશી આગળનો તોક અને જંજીરમાં જે જકડાયેલા બીમાર છે, જેના હાથમાં મારે ઊંટોની મેહાર છે, તેની પાસે જા, તેને પૂછવું હોય તે પૂછી લે. તે અરબ મુસાફર બીમારે કરબલા પાસે આવ્યો અને સલામ કરીને પૂછવા લાગ્યો, આ બીમાર એ બતાવવા કોનું સર છે? અઝાદારો એ વખતે મારા ચોથે મામની આંખોમાં આંસુ આવી ગયા, અલકે આંસુની નદીઓ વહેવા લાગી. આ ભરીને કહેતા હતા કે ભાઈ ખુદાના વાસ્તે તું મારા સકમુને તાજો ન કર. એક તો સૌથી મોટો સકમ તો એ જ છે કે અઝાદારો વિચાર તકરો ઓલમાય દીનથી પૂછવામાં આવ્યું કે આ માથાને ઘોડાની ગરદનથી બાંધી જ કેમ શકાણું હશે, કેમ કે તમે પ્રેક્ટિકલી જ્યારે તમે જુઓ તો કોઈ એક ઇન્સાનનું આખું શરીર હોય તો એને બાંધી શકાય, મગર ખાલી માથું હોય અને એ પણ કપાયેલું,
એ રસ્સીથી બંધાય તો કેમ બંધાય? ઓલમાયતીને કીધું, એક કાનથી રસ્સી કાઢી નાખી હશે ને એક કાનથી કાઢી હશે, કેવો કરુણ રીતે એ અસર મુબારકને બાંધ્યો હશે અને કેવી રીતે એની દશા થઈ હશે, બસ અસાધાર. અરે હા, છાતી પર રાખીને આપણે પણ સાંભળીએ બીમારે કરબલા શું જવાબ આપે છે. બહુ જ ઇસરાર કરવા પછી ચોથા ઇમામ કહેવા લાગ્યા, ભાઈ સરે મુબારક, મારા વફાદાર ચચા અબુલ ફઝલ લબ્બા સલમબરદારનું છે, તે અરબ તડપી ગયો, રડવા માંડ્યો. એ બીમાર શા માટે અસર શોધાવના સરદીની જેમ ભૂલંદ નથી? ત્યારે મારા ચોથા ઇમામ કાળજો પકડી લીધું, કહેવા લાગ્યા, ઝાલિમ, હવે તો ઘણી કોશિશ કરી પણ કોઈ રીતે મારા અરે આ ચાચાનું માથું નેઝા પર ઠેરતું નહોતું, બલંદ કરવામાં આવતું હતું તો અરે ઉછળી ઉછળીને જમીન પર પડી જતું, વખતે શિમરે મલું. અરે તાઝિયાનું લઈને મારી પાસે આવ્યો અને કહ્યું, એ વખતે હું મારા ચાચાના સરે મુબારક સાથે વાત કરું, હું ગયો, ચાચા બીમાર ભત્રીજામાં, હવે અરે ચાબુકો ખાવાની માર પડવાની શક્તિ નથી. એ પ્યારા ચાચા, તમારું સર અરે મુબારક નેઝા પર કેમ ઠેરતું નથી? અસાધારો સાંભળી શકશો, અરે સરકારે સરે મુબારકમાંથી શું અવાજ આવી, અરે અવાજ આવી કે એ સૈયદે સજ્જાદ મારા બેટા, કઈ રીતે હું નેસા પર ઠેરું? અરે જ્યારે જ્યારે મારું એનો નેસો બલંદ થાય છે, મારી નજર મારી બહેનો ઝૈનબે કુલસુમના અરે માથા પર પડે છે. અરે જ્યારે આબિદે બીમાર કહે છે કે આ રીતે મારું નજર કેવી રીતે કેવી રીતે નેઝા પર ટકે, પણ હા મારી નજર ઝૈનબે કુલસુમ રસ્સીઓની બંધાયેલી બાજુઓ પર જરૂર પડે છે. પછી સકીનાની રસ્સી બંધાયેલી હું જોઉં છું. સકીના કે જેને હંમેશા ગોદમાં ઉપાડતા, એટલું બધું ચાહતા, એની ગરદન એટલી ફિટ અને બંધાયેલી હતી કે ગરદન અને નાજુક હાથ જે છે એ એવા બંધાયેલા હતા કે કોઈથી ખુલતા નહોતા. આખરે અસાધારો એ કહે છે, મારાથી નહોતું છવાતું, મારાથી સહેવાતું નહોતું. અને પછી કહેવામાં આવ્યું કે કોઈ બીજું અબુલ ફઝલ અબ્બાસ અલમ પરદારનું સર છે કે જે ઘોડા પર નથી ઠેરતું અને પડી જાય છે. અલા અલા અનતુલ્લા અલલ કૌમ ઝાલમીન ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલૈહે રાજીઉન. બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. યા અલ્લાહ યા રહેમાન યા રહીમ યા મુકલ્લિબ અલ કુલૂબ સાબિત કલબી અલ્લા દીન એક પરવરદિગાર તને વાસ્તો મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમા, ઇમામના ઝહૂરમાં સલવાસાઈ ફરમા, ઇમામની પહેલી આવાજ પર લબ્બે કહેવાય તોફીક નાયતા ફરમા, ઇમામના આવાન અનસાર તાબે ફરમા, અમદાશીઓમાંથી કરાર દેજે. પરવરદિગાર કરીમા કા રહીમ મોલા, અમારા અમારા મરહૂમોને ગુનાહોને માફ ફરમા, કબરે વડાઓને ખુશી નસીબ ફરમાઓ, અમને હજુ ઝરતથી મુશરફ ફરમાઓ, હર સામીની હાજતને પૂરી ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલ મુરસલીન વઅલહમદુલિલાહિ રબ્બિલ આલમીન.